એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આપણે અહીં જટિલ વિચારો અને પુસ્તકોને સરળ સહજ ગુજરાતીમાં સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે લખાયું તો લગભગ કેટલા 45 વર્ષ પહેલાં, પણ એની વાતો આજે પણ એટલી જ, કદાચ વધારે લાગુ પડતી હોય એવું લાગે છે. પુસ્તક છે ક્રિસ્ટોફર લાશનું ધ કલ્ચર ઓફ નાર્સિસિઝમ, ગુજરાતીમાં કહીએ તો નાર્સિસિઝમની સંસ્કૃતિ. પણ સવાલ એ છે કે આ પુસ્તક આજે કેમ મહત્વનું? આપણે જોઈએ છે ને કે ભૌતિક રીતે તો કદાચ આપણે આગળ વધ્યા છીએ, પણ સમાજમાં ક્યાંક ને ક્યાંક એક બેચેની જેવું ભાગલા અને પેલું છીછરાપણું એ પણ વધી રહ્યું હોય તેવું નથી લાગતું?
બિલકુલ બિલકુલ.
લાશનું 1979નું આ વિશ્લેષણ કદાચ આપણને આધુનિક જીવનની કેટલીક મૂંઝવણો સમજવામાં મદદ કરી શકે છે.
સાચી વાત છે, અને આ સમજવા માટે લેખકને પણ થોડા જાણવા જરૂરી છે. ક્રિસ્ટોફર લેશ એટલે કે 1932 થી 1994 સુધી એ અમેરિકન સમાજ વિવેચક અને સાંસ્કૃતિક ઇતિહાસકાર હતા, જાણીતા હતા એમના સમયમાં. એમની ખાસ વાત એ હતી કે એ કોઈ એક જ વિષયના નિષ્ણાત નહોતા, પણ ઇતિહાસ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને એમાં એ ખાસ કરીને ફ્રોઇડ અને એમના પછીના જે મનોવિશ્લેષકો જેમ કે કર્નબર્ગ, કોહુટ, એમના વિચારો અને સાથે રાજકીય સિદ્ધાંતો, આ બધું ભેગું કરીને સમાજનું ચિત્ર રજૂ કરતા. મતલબ પોતે સાયકોલોજિસ્ટ નહોતા.
ઓ અચ્છા.
હા, પણ સાંસ્કૃતિક પ્રવાહોને સમજવા માટે મનોવિશ્લેષણનો જે ઉપયોગ કર્યા ને, એ રીત એમની અનોખી હતી.
એટલે કે એમણે સમાજને સમજવા જાણે જુદા જુદા લેન્સ વાપર્યા. એમના અગાઉના પુસ્તકો પણ હતા ને, જેમ કે પેલું હેવન એન્ડ અ હાર્ટલેસ વર્લ્ડ, એમાં પણ કુટુંબ પરના આધુનિક દબાણોની વાત હતી, ખરું ને?
હા, બરાબર. અને એ જ વિચારધારા અહીં આ પુસ્તકમાં વધુ વિસ્તૃત અને ઊંડી બને છે. લેશ પાસે ઐતિહાસિક દ્રષ્ટિ હતી, મનોવૈજ્ઞાનિક સૂઝ પણ હતી, અને પેલી જટિલ વાતોને સામાન્ય લોકો સમજી શકે એવી ભાષામાં મૂકવાની ગજબની ક્ષમતા હતી. એટલે જ આ પુસ્તક આટલું ચાલ્યું.
તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? મતલબ લેશ શું કહેવા માંગે છે આખા પુસ્તકમાં?
લેશનો મૂળ તર્ક એમ કહી શકીએ કે એ છે કે 20મી સદીના બીજા ભાગમાં, ખાસ કરીને પશ્ચિમી સમાજમાં, પેલો ઉપભોક્તાવાદી મૂડીવાદ અને અમલદારશાહીનો જે વિકાસ થયો, એની સાથે એક નવા પ્રકારનું વ્યક્તિત્વ ઉભરી આવ્યું છે જેને તેઓ પેથોલોજિકલ નાર્સિસિસ્ટ કહે છે. એટલે કે રોગની હદે પહોંચેલી આત્મહતીવાળું વ્યક્તિત્વ.
હા, અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી લાગે છે કે લેશ ખાલી ઘમંડ કે સ્વાર્થની વાત નથી કરી રહ્યા. આ કોઈ વ્યક્તિના સ્વભાવની વાત નથી, પણ એક મોટા સાંસ્કૃતિક વલણની વાત છે. નહીં,
બરાબર બરાબર. આ એક ક્લિનિકલ મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે, જેમ કે કહ્યું, પણ લેશ એને સામાજિક સંદર્ભમાં જુએ છે. આ પ્રકારના વ્યક્તિત્વમાં કેવું હોય, એક ઊંડો આંતરિક ખાલીપો હોય, પોતાની ઓળખ વિશે અસ્થિરતા હોય, સતત બહારથી, ખબર છે, પ્રશંસા અને માન્યતાની ભૂખ રહે, અને તેઓ ગાઢ સંબંધો અને જવાબદારીઓથી ડરે, ભાગે, ભૂતકાળ સાથેનો એમનો નાતો પણ જાણે તૂટી ગયેલો હોય.
ઓકે. અને લેશના મતે આ કોઈ વ્યક્તિની પોતાની ખામી નથી, પણ સમાજમાં જે બદલાવ આવ્યા છે એનું પરિણામ છે.
હા, એ જ એમનો મુખ્ય મુદ્દો છે. તેઓ કહે છે કે આ મનોવૈજ્ઞાનિક સ્થિતિ એ સમાજ સાથેનું એક પ્રકારનું એડેપ્ટેશન છે, જેને કહીએ. એવો સમાજ જે વધુ પડતો અમલદારશાહી એટલે કે બ્યુરોક્રેટિક થઈ ગયો છે. બીજું, થેરાપ્યુટિક એટલે કે દરેક સમસ્યાને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોનારો. અને ત્રીજું, વપરાશ કેન્દ્રિત એટલે કન્ઝમ્પશન ઓરિએન્ટેડ બની ગયો છે. આ બધાને કારણે શું થયું? પરંપરાગત કુટુંબનું માળખું નબળું પડ્યું. નિષ્ણાતોનો, જેને લેશ થેરાપ્યુટિક સ્ટેટ કહે છે, એનો પ્રભાવ વધ્યો. કામ જાણે અર્થહીન લાગવા માંડ્યું, અને માસ મીડિયાનો જબરદસ્ત પ્રભાવ. આ બધાએ મળીને ઓળખના જે જૂના આધાર હતા, કુટુંબ, પરંપરા, કામ, એને નબળા પાડી દીધા છે.
અને આ બધાના પરિણામે જે વ્યક્તિત્વ બને છે તેને લેશ પેલું મિનિમલ સેલ્ફ એટલે કે ન્યૂનતમ સ્વ કહે છે.
બરાબર. એક એવું સ્વ જેનું મુખ્ય લક્ષ્ય કોઈ મહાન સિદ્ધિઓ મેળવવાનું નથી રહ્યું, પણ આ જટિલ અને ક્યારેક ભયાવહ લાગતી દુનિયામાં ફક્ત ટકી રહેવાનું છે, રોજબરોજનો સામનો કરવાનો. એટલે આ પુસ્તક કોઈ સેલ્ફ હેલ્પ ગાઈડ નથી, પણ સમાજનું એક ગંભીર નિદાન છે એમ સમજવું રહ્યો.
ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. લેસ શરૂઆતમાં પેલી 1970ના દાયકાની જાગૃતિ, અવેરનેસ મૂવમેન્ટ અને સ્વસુધાર ચળવળોની વાત કરે છે. એમના મતે આ આત્મશોધ ઓછી અને ગુમાવેલા સ્વનું લક્ષણ વધુ છે. જાણે જીવન એક પ્રોજેક્ટ બની ગયું હોય ને, એના પર સતત કામ કરવાનું.
હા, અને સંબંધો પણ જાણે પોતાના વિકાસ માટેના સાધન, બધું જ ગણતરીપૂર્વકનું. પછી તેઓ કર્નબગ અને કોહુટ જેવા મનોવિશ્લેષકોના આધારે આ નાર્સિસિસ્ટિક વ્યક્તિત્વનું ચિત્ર આપે છે. એમાં ફેર શું છે? તો કે ફ્રોઇડના સમયનો જે ન્યુરોટિક માણસ હતો એ દોષભાવ અને દમનથી પીડાતો હતો, જ્યારે આ આધુનિક નાર્સિસિસ્ટ એ ખાલીબા અને ક્રોધથી પીડાય છે. એને સતત બહારથી પેલું નાર્સિસિસ્ટિક સપ્લાય જોઈએ, એટલે કે પ્રશંસા, ધ્યાન એની સતત જરૂર પડે.
અને આ જ ખાલીપો ભરવા માટે કદાચ સંબંધો પણ શોષણકારી બની જતા હશે.
બની શકે, ચોક્કસ બની શકે, કારણ કે ઊંડાણ અને નિર્ભરતાથી ડર લાગે છે. લેશ આગળ એ પણ સમજાવે છે કે કેવી રીતે રાજ્ય અને નિષ્ણાતો, જેમ કે ડોક્ટર, શિક્ષક, થેરાપિસ્ટ, એ ધીમે ધીમે કુટુંબના જે પરંપરાગત કાર્યો હતા, બાળ ઉછેર, લાગણીઓનું સંચાલન વગેરે, એ પોતાના હાથમાં લઈ રહ્યા છે. આનાથી શું થાય? માતા પિતાની સત્તા અને આત્મવિશ્વાસ ઘટે છે અને બાળકો બહારની સંસ્થાઓ પર વધુ નિર્ભર બને છે.
આ વાત તો આજે પણ કેટલી બધી ચર્ચાઈ છે નહીં, કે બાળકોને ઉછેરવામાં માતા પિતા પોતાના નિર્ણય પર ભરોસો રાખે કે પછી દરેક વાતમાં નિષ્ણાતોની સલાહ જ લેવાની.
બરોબર. લેશ આને પ્રજનનનું સામાજિકરણ કહે છે અને આ સંદર્ભમાં તેઓ પેલી લાગણીઓથી પલાયનની વાત કરે છે. ઘનિષ્ઠતાનો ડર વધ્યો છે. નાર્સિસિસ્ટિક વ્યક્તિત્વ ભાવનાત્મક નબળાઈને પોતાની હાર ગણે છે, એટલે સંબંધોમાં એક પ્રકારની ઠંડક, એક અંતર રાખે. પ્રેમ અને સેક્સ પણ જાણે પ્રદર્શન અને જીતનું માધ્યમ બની જાય. પેલો ખરાબ ભાવનાત્મક રોકાણ થઈ જવાનો ભય એ સતત રહે છે.
અને લેશ આ જ તર્ક શિક્ષણ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ લઈ જાય છે. શિક્ષણ વિશે તો એમની ટીકા બહુ આકરી છે. કહે છે કે શાળાઓ જ્ઞાન અને બૌદ્ધિક શિસ્તને બદલે પેલી સામાજિક ગોઠવણ, સર્જનાત્મકતા અને સ્વમાન, એટલે કે સેલ્ફ એસ્ટીમ પર વધુ પડતો ભાર મૂકી લઈ છે.
જેના કારણે લેશના મતે વિવેચનાત્મક રીતે વિચારવાની, તર્ક કરવાની અને ભાષા પર પકડ રાખવાની ક્ષમતા એ ઘટી રહી છે. તેઓ આને નવી નિરક્ષરતા કહે છે. વિદ્યાર્થી જાણે જ્ઞાનનો પીપાસુ નહીં, પણ શિક્ષણ સેવાનો ગ્રાહક બની ગયો છે, જેને બસ ખુશ રાખવાનો છે.
અને રમતગમત વિશે શું ત્યાં પણ આ જ દેખાડા અને ગણતરીનો તર્ક લાગુ પડે છે?
હા, ચોક્કસ. લેશ કહે છે કે રમતનો જે મૂળ આનંદ હતો, ખેલદીલી હતી, કારીગરી હતી, એનું સ્થાન હવે આંકડા, મીડિયા કવરેજ અને સેલિબ્રિટી સ્ટેટસે લઈ લીધું છે. રમત એક મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં જીત અને પ્રદર્શન જ મહત્વનું છે, રમતનો આંતરિક આનંદ નહીં.
પુસ્તકના છેલ્લા ભાગમાં લેશ સમય સાથેના બદલાયેલા સંબંધ અને પેલી ટકી રહેવાની માનસિકતા પર આવે છે. તેઓ આધુનિક કાર્યસ્થળની વાત કરે છે, જ્યાં જૂના જમાનાના કડક બોસને બદલે હવે કુશળ મેનેજર છે, જે સીધો હુકમ નથી કરતો પણ મૈત્રીપૂર્ણ સમજાવટ અને પેલી ઉપચારાત્મક ભાષા વાપરે છે. લેશ એને ન્યૂ પેટર્નાલિઝમ કહે છે. એના દ્વારા નિયંત્રણ રાખે છે.
હા, અને આવા વાતાવરણમાં શું મહત્વનું બને? દેખાવ, વશીકરણ, પોતાની જાતને રજૂ કરવાની કળા, એ વધુ મહત્વનું બને. કામનો અર્થ અને ગૌરવ ઘટે. આની સાથે જોડાયેલો છે ઇતિહાસ સાથેનો તૂટેલો સંબંધ. લેશ કહે છે કે આપણી સંસ્કૃતિ જાણે શાશ્વત વર્તમાનમાં જીવે છે. ભૂતકાળ નકામો લાગે, ભવિષ્ય, ખાસ કરીને વૃદ્ધત્વ અને મૃત્યુ, એ ડરામણું લાગે. એટલે જ યુવાનીનો આટલો બધો મહિમા છે, નવીનતાની ઉજવણી થાય છે, લાંબા ગાળાના પરિણામો વિચારવાની ક્ષમતા ઘટે છે.
અને આ બધી બાબતો ભેગી થઈને પેલું મિનિમલ સેલ્ફ બનાવે છે, એ જ ને?
બરાબર. જ્યારે દુનિયા ભયજનક લાગે, કામ અર્થિહીન હોય, સંબંધો નાજુક હોય, ત્યારે સ્વ પોતાની જાતને બચાવવા જાણે સંકોચાઈ જાય છે. આ છે મિનિમલ સેલ્ફ, જે ફક્ત રોજબરોજ ટકી રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એની મહત્વાકાંક્ષા સિદ્ધિ નથી, પણ ફક્ત સામનો કરવો છે. લેશ આને પિતા વિનાનો પિતૃવાદ પણ કહે છે. જ્યાં કુટુંબની જૂની સત્તાનું સ્થાન રાજ્ય, કોર્પોરેશનો અને થેરાપિસ્ટની નવી અવ્યક્તિગત સત્તાએ લઈ લીધું છે, જે મદદના નામે આપણને નિર્ભર બનાવે છે. બહુ ઊંડી વાત છે.
હા, ખરેખર ખૂબ ગહન અને વિચારવા જેવું વિશ્લેષણ છે. જો આપણે આમાંથી મુખ્ય વિષયો કે સંદેશ તારવવા હોય તો ક્યાં ક્યાં ગણાવી શકીએ? પહેલો તો પેલો થેરેપ્યુટિક સંસ્કૃતિનો ઉદય, બરાબર?
હા, ઉપચારાત્મક સંસ્કૃતિ એટલે કે સામાજિક કે નૈતિક સમસ્યાઓને પણ વ્યક્તિગત મનોવૈજ્ઞાનિક સમસ્યા ગણી લેવી અને ઉકેલ ક્યાં શોધવો? નિષ્ણાતો પાસે. આનાથી જવાબદારી સમાજ પરથી ખસીને વ્યક્તિ પર આવી જાય છે. આપણે લાગણીઓ વિશે બહુ વાત કરીએ છીએ, પણ કદાચ નક્કર પગલાં વિશે ઓછી નહીં.
સાચી વાત. બીજો મુદ્દો, પેલો ઉપભોક્તાવાદી મૂડીવાદ અને આપણી ઓળખ. લેશ કહે છે તેમ, હવે આપણે કોણ છીએ એ આપણે શું ખરીદીએ છીએ તેના પરથી નક્કી થાય છે. આપણી જાતને સતત માર્કેટ કરવી પડે છે. આજના સોશિયલ મીડિયા યુગમાં તો આ વાત કેટલી કેટલી સાચી લાગે છે.
એકદમ. ત્રીજો મુદ્દો, ઇતિહાસ સાથેનો તૂટેલો નાતો. વર્તમાનમાં જીવવું સારું છે, પણ ભૂતકાળને સાવ ભૂલી જવો અને ભવિષ્યની ચિંતા ન કરવી, આ આપણને ક્યાં લઈ જશે? લેશ આને ઐતિહાસિક સ્મૃતિભ્રંશ કહે છે.
અને છેલ્લે, આ બધાનું પરિણામ પેલું મિનિમલ સેલ્ફ, ફક્ત ટકી રહેવાની, કોપ કરવાની માનસિકતા, મોટા સપના જોવા કે સમાજ માટે કંઈક કરવાની ભાવના એ કદાચ ઓછી થઈ રહી છે એવું લાગે છે.
હા, અને એ સમજવું જરૂરી છે કે લેશ આ બધા મુદ્દાઓને એકબીજા સાથે જોડાયેલા ગણે છે. એમ નથી કે અલગ અલગ છે. જેમ કે કુટુંબના પતનથી જે ખાલીપો સર્જાયો તેને ભરવા માટે ઉપભોક્તાવાદ અને થેરાપ્યુટિક સંસ્કૃતિ આગળ આવ્યા. એણે પાછી ઇતિહાસ પ્રત્યેની ઉદાસીનતા વધારી અને અંતે વ્યક્તિને મિનિમલ સેલ્ફ તરફ ધકેલી દીધી. પણ યાદ રાખવું રહ્યું કે લેશ અહીં મુખ્યત્વે આખા સમાજના વલણની વાત કરે છે, કોઈ એક વ્યક્તિના નિદાનની નહીં. એ સ્પષ્ટતા જરૂરી છે.
બરાબર. પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર મનમાં ચોંટી જાય એવા છે. જેમ કે લેશ કહે છે કે આજનો માણસ મુક્તિ માટે નહીં, પણ સુખાકારી, સ્વાસ્થ્ય અને માનસિક સુરક્ષાના ક્ષણિક ભ્રમ માટે ભૂખ્યો છે.
બહુ માર્મિક વાત છે. એવું જ બીજું વાક્ય છે કે નાર્સિસિસ્ટ પોતાના આત્મસન્માન માટે બીજા પર આધાર રાખે છે. તેને પ્રશંસકો વિના ચાલતું નથી. આ દેખીતી સ્વતંત્રતા પાછળની નિર્ભરતા બતાવે છે, નહીં?
હા. અને સમય વિશેની વાત, કે આપણે ફક્ત પોતાના માટે જીવીએ છીએ, પૂર્વજો કે ભવિષ્યની પેઢી માટે નહીં, ઐતિહાસિક સાતત્યની ભાવના ગુમાવી રહ્યા છીએ.
અને ઉપભોક્તાવાદ વિશેની પેલી વાત પણ મહત્વની છે કે જાહેરાતો પોતે જ આપણા ખાલીપણાને એક વસ્તુ બનાવી દે છે અને પછી એ જ ખાલીપણાના ઇલાજ તરીકે ઉત્પાદનો વેચે છે. જાણે જાણે એક દુષ્ટ ચક્ર ચાલ્યા કરે છે.
તો આ બધી વાતોનો રોજિંદા જીવનમાં શું અર્થ? મતલબ શું આમાંથી કંઈક વ્યવહારુ શીખી શકાય? આપણે શું કરી શકીએ?
ચોક્કસ. સંબંધોમાં આપણે ફક્ત સ્વવિકાસ પર ધ્યાન આપવાને બદલે સાચી પ્રતિબદ્ધતા અને એકબીજા પ્રત્યેની કાળજીને મહત્વ આપી શકીએ. ભાવનાત્મક રીતે ખુલ્લા થવાથી ડરવાને બદલે તેને સ્વીકારતા શીખી શકીએ.
વાલીપણામાં હા, નિષ્ણાતોની સલાહ જરૂર લઈએ, પણ પોતાના અંતરાત્માના અવાજ પર અને પોતાના નિર્ણય પર ભરોસો રાખીએ. બાળકોમાં ફક્ત આત્મવિશ્વાસ નહીં, પણ મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા, પેલી સ્થિતિસ્થાપકતા અને યોગ્યતા કેળવીએ.
કાર્યસ્થળ પર ફક્ત દેખાવ કે છબી બનાવવાને બદલે પોતાના કામમાં નિપુણતા અને પ્રામાણિકતા પર ધ્યાન આપીએ. કામને ફક્ત સ્વર અભિવ્યક્તિનું સાધન ન ગણતા તેના સામાજિક મૂલ્યને પણ સમજીએ કદાચ.
અને વપરાશ તથા મીડિયાના સંદર્ભમાં, જાહેરાતો અને સોશિયલ મીડિયા પર દેખાતી ચમક દમક પાછળ શું છે એ સમજવાનો પ્રયાસ કરીએ. આપણી ખરી જરૂરિયાત શું છે અને ફક્ત ઈચ્છા શું છે એ પારખીએ. સુખ ફક્ત વસ્તુઓ ભેગી કરવામાં નથી એ યાદ રાખીએ.
બરાબર.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે જે મુખ્ય વાત ઉભરી આવી તે એ છે કે ઘણીવાર આપણને જે આપણી વ્યક્તિગત સમસ્યાઓ લાગે છે તે ખરેખર ખરેખર તો મોટા સામાજિક અને સાંસ્કૃતિક પ્રવાહોનું પ્રતિબિંબ હોય છે. આ મિનિમલ સેલ્ફનો વિચાર મને ખરેખર વિચારતી કરી ગયો.
અને મારા માટે લેશના નિદાનની તાકાત એ પ્રભાવશાળી છે. ભલે તેમણે 45 વર્ષ પહેલાં લખ્યું હોય, પણ એમની વાતો આજે પણ એટલી જ ગુંજે છે. એ સમજવું કે કેવી રીતે સામાજિક માળખા આપણી મનોવૃત્તિને ઘડે છે તે આપણને વધુ સભાન અને સજાગ બનાવે છે. મનોવિજ્ઞાન અને સમાજ વચ્ચેનો આ સંબંધ સમજવો ખૂબ જરૂરી છે.
અને એક છેલ્લો વિચાર, લેશનું વિશ્લેષણ 45 વર્ષ જૂનું છે. એ વિચારવા જેવું છે કે આજની આ ડિજિટલ દુનિયા, આ સોશિયલ મીડિયા, સતત બદલાતી ટેકનોલોજી, આ બધાએ તેમના કયા તર્કોને વધુ ધારદાર બનાવ્યા હશે અને ક્યાં કદાચ એવા નવા પડકારો ઊભા કર્યા છે જેની કલ્પના લેશે પણ નહીં કરી હોય. આ એક પ્રશ્ન મનમાં રહી જાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.